આપણા દરેક પર્વ એની ઉજવણીની પાછળ જે લક્ષ્ય છે બરાબર એ જ રીતે આપણે આપણા જીવનને એટલું સરસ રીતે ઉજવીએ કે આપણને આત્માનુભૂતિ દ્વારા શાંતિ મળે. દસના દે તે દસરા કહીએ, જે ઓમકારનો ધ્વનિ છે જેને નાદબ્રહ્મ કહેવામાં આવે છે અને નાદબ્રહ્મની ઉપાસના આવે છે, એમ દસના દે તે દસરા કહીએ. જે નાદબ્રહ્મની ઉપાસના કરે છે તો એના માટે તો વિજય ખરો આ વ્યવહારની ઉપર. અહીંયા શાળાની અંદર બાળકો હોય છે, કલબલ 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 કરતા હોય, પણ એમની સામે જે એમને અભ્યાસ કરાયો છે એટલે ઓમકાર ધ્વનિ એક આદેશ આપીને પછી ઓ એનો આદેશ આપણને શરૂઆત કરી દઉં. બધા જ વિદ્યાર્થીઓ ઓમકારને એક ધ્વનિની અંદર જોડાઈ દેશે અને જ્યાં ઓમકાર ધ્વનિ પૂરો થયો એટલે આખું શાંત. દશના દે તે દશરા કહી, એમ આપણી મનોવૃત્તિ પણ આપણી અવસ્થા પણ જ્યારે એ નાદ બ્રહ્મની ઉપાસના કરતા હોઈએ ને ઓમકાર ધ્વનિથી આપણે દશે આપણી ઇન્દ્રિયોને સમાહિત કરી દેતા હોઈએ. દસે દસ ઇન્દ્રિયો નાદ બ્રહ્મથી ગુંજી ઉઠે ઓમકારના ધ્વનિથી, ઓમ એના સ્પંદનોથી દસે દસ ઇન્દ્રિયોનો નાદ, બ્રહ્મરંધ્ર સહિત, દસમા દ્વાર સહિત, અને એ સ્પંદનો આખા જ આપણા ભાવ શરીર ભાવને આમ ભરી દે અને એની અંદર ઇન્દ્રિયોના કોઈ પણ ભાવો હોય એમ આપોઆપ છૂટા પડી જાય, અળગા થઈ જાય, એને સ્પર્શ ના કરી શકે. એને અડવા જાય તો એકદમ ઝટકો લાગે, ફરી અડવાની ઈચ્છા ન થાય. એમ ઓમકાર ધ્વનિ જ્યારે દસે દસ દ્વારો વડે, અરે રોમ રોમ વડે ઓમકારનો ધ્વનિ આમ સ્પંદિત થતો હોય, ધ્વનિત થતો હોય, અને તે વખતે આખા શરીરની અંદર કોઈ પણ જાતની વિકૃતિ નહીં, કોઈ પણ જાતની ચંચળતા નહીં, કોઈ પણ અશાંતિ નહીં, બિલકુલ સ્તબ્ધતા. અને જે આપણે અનુભવ કરીએ છીએ ઓમકાર ધ્વનિનો, પ્રણવ ધ્વનિનો, અને પ્રણવ ધ્વનિ દ્વારા આખા શરીરમાં ઊભો થતો એક અવકાશ, ઇન્દ્રિયો, એના વિચારો, એની પ્રવૃત્તિઓ આમ એકવાર દૂર હટી જાય. તમે એક બે ત્રણ પાંચ વખત ઓમકાર ધ્વનિ કરો, બધા જ આમ હટી જશે. જેમ ધગધગતો દેવતા હોય એને કોઈ અડી નહીં, અડી ના શકે, આગળ હટી જાય, એમ એ દશનાદના ધ્વનિ અને એના સ્પંદનોથી બધી જ વિકારી વૃત્તિઓ, ઇન્દ્રિયોની બધી જ પ્રવૃત્તિ આમ હટી જાય, એકવાર સ્તબ્ધ અને સ્થિર થઈ જાય. એ વિજય દશના દે તે દશરા કહીએ, વિજયાદશમી. આપણે શરીરના વ્યવહારોથી અને જે એની અંદર રહેલી જે પ્રવૃત્તિ એનાથી આપણે વિખૂટા પડી જઈ અને આપણે આપણી જાતને સફળ બનાવી લીધી. આપણું જે કાર્ય છે, આપણું લક્ષ્ય છે, એ લક્ષ્યની અંદર આગળ વધવા માટે આપણે વિજયી થયા, જીત્યા છે, એટલે એને વિજયાદશમી કહી. અને એ રીતે આપણે જોયું કે ભજન કરે તે જ દિવાળી છે. અને અહીંયા ફરી પાછું કહ્યું, દશના દે તે દશરા કહીએ, અને ભજન કરે તે દિવાળી. આ અવસ્થાની અંદર જો સતત પોતાની વૃત્તિઓને એની અંદર જ લાગેલી રાખે તો એ ભજન ભાવ છે ને એ સદાય આનંદ આપનારું છે, સદાય ઉત્સવ ઉત્સાહ વધારનાર છે. અને એ સમજણના દીવા પ્રગટ્યા ઓમકારના ધ્વનિથી, જે નાદ બ્રહ્મની ઉપાસનાથી જીવનની બધી જ વિકૃતિઓ શાંત થઈ ગઈ મન ઇન્દ્રિયોમાંથી શરીરમાંથી, અને પછી પોતે નિર્ભય થયો, નિર્ભયતાનો આનંદ આવ્યો. એટલે એ આનંદની અંદર એને દિવાળી જેવો આનંદ, જેમ દિવાળીમાં સારું સુખ મળે, સારો આનંદ મળે છે, એમ ભજન ભાવની અંદર આપણને દિવાળીના જેટલા ઉત્સાહના જેટલો આનંદ અને એ આનંદમાંથી પ્રાપ્ત થનારી શાંતિ એ મળી જાય છે સાધકને. એટલે કોઈ ભજન કરે તે દિવાળી. સતત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, અને પછી વ્યવહારની સાથે યુદ્ધ છે. ઓમિતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન, સતત સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતા. દૃઢ વ્રત લઈને, નિયમ લઈને જે કોઈ ઝાલે ટેક. સતતમ કીર્તયંતો મામ, સતત ઓમકારનું ભગવત સ્મરણ કરતો જ જાય, કરતો જ જાય. કોઈને ગાળ ભાણી જશે, કોઈની પર થૂંકી જશે, કોઈ એને અડકલું કરી દેશે, કે કોઈ એને એની મશ્કરી કરશે, કોઈ કાંકરાચારી કરશે, કોઈ ધૂરું ઝાડતો હશે એની પર, તો પણ એ પોતાના નિજાનંદની અંદર ચાલ્યો જતો હશે. એ અવધૂત શાંત સ્વરૂપ, એને કોઈ અસર નહીં થાય બહારના વ્યવહારની. કોઈ એને બાવો કહેશે કે કોઈ ધૂળ નાખશે, કોઈ એની પર થૂંકશે, તો પણ પોતાની મસ્તીમાં ચાલ્યા જશે. ન સ્ત્રી ગુણ્ય પથિ વિચરતામ કો વિધિ કો નિષેધા, કોઈ વિધિ નિષેધ વગર. પોતાની અવસ્થાની અંદર એવો મગ્ન હશે, આત્મરત હશે, કે બહારના કોઈ પણ વ્યવહારની એને કશી નહીં પડી હોય, માત્ર ઉપેક્ષા વૃત્તિ. ઉપેક્ષા વૃત્તિ શું, પોતે અંદર સ્થિર થઈ ગયો, બહાર એને ખબર નથી મારી પર શું થઈ રહ્યું છે. ભજન કરે તે દિવાળી, આમ કોઈ દુઃખનો અવસર પડવા જ ના દે પોતાના મનમાં, કે પોતાની અંતર્મુખતાને કારણે દુઃખની કોઈ પણ પરિસ્થિતિને અંદર સુધી જવા જ ના દે. આપણે આપણા વ્યવહારિક જીવનમાં ઘણી બાબતોની આપે આપણે આંખ આડા કાન કરી દઈએ છીએ, એટલે ક્લેશથી બચી જઈએ છીએ. એમ આપણા જીવનમાં પણ આવનારી પરિસ્થિતિઓથી આપણે ઉપેક્ષિત રહીશું, ઉપેક્ષા કરી દઈશું, તો એ પરિસ્થિતિ આપણને કશું જ નથી કરી શકવાની. રસ્તે જતી કોઈ પણ પરિસ્થિતિને આપણે જલ્દી પકડી લેતા નથી, અને એમાંથી નિર્લેપ થઈને પસાર થઈ જઈએ છીએ. એમ જીવન વ્યવહારની અંદર પણ શરીરની આજુબાજુએ જે કોઈ વ્યવહારિક, શારીરિક, માનસિક કે સાંસારિક આવનારી કોઈ પણ પરિસ્થિતિથી તમે એની ઉપેક્ષાથી રહો, ક્યા હો ગયા, હોને દો, કારણ ગાળ ભાડી, ક્યા હમારા ગયા, આપકા ઉસને એસા કિયા, અરે કર લેને દો. પોતાની શાંતિને સહેજ પણ ડગવા નહીં દે. હું પણ મારી જાતને માપું છું ઘણી વાર, કોઈક કંઈ ગરબડ કરી જાય ને છતાં હું કેટલો સ્થિર રહી શકું છું, અંદર કેટલો ગુસ્સે કે આવેશ આવે છે કે નથી આવતો, હું મારી જાતને તપાસું છું. હા, અને તે દાડે કહું કે આજે તું નપાસ થયો, અપને આપકો દેખ લેતા હું કઈ વાર, કે આગે બઢને મેં જો રાસ્તે મેં આને વાલા રોડા અવરોધ હૈ વો તેરે સે નહીં હટ પાયા હૈ અભી તક. સુખનું સાધન એ માત્ર શાંતિ છે, અને એમાં જ્યારે આપણે પોતાની આજુબાજુ આવનારી પરિસ્થિતિને આપણે આગી રાખીશું અને આપણે એનાથી અળગા રહીશું ત્યાં સુધી આપણે શાંત, અને એ જ આપણું ભજન સાર્થક. કોઈનાથી વિક્ષિપ્ત ન થવું, આપણી જાત ઉપર રિમોટ કંટ્રોલિંગ આવવા દેવો નહીં. સમજ ગયે? वहां से गाली दे करके हमारे नाम पर वो रिमोट कंट्रोल दबाता है, रिमोट वहां से दबा देता है। अने अहियां गाड़ी उग्रता ने भड़को ने लाई निकली जाए त्यारे समझी लेवानू कि हजू अमे आपणे यंत्र छे। પણ એ ગમે એટલું કરે પણ અહીંયા સહેજ પણ અસર ન થાય આપણી ઉપર, ત્યારે સમજવાનું કે અંતર્મુક્તા આવી ગઈ છે। બસ સમજણ વ્યક્તિને એ જ, અહીંયા મહારાજે કહ્યું ને સમજ્યા તેને દિવાળી, આ સમજણ જેને આવી ગઈ એને દિવાળી ઉજવવાની મળે। માત્ર આસો મહિનાની નહીં, નવરાત્રિ એટલે માત્ર કાર્તક કે ચૈત્રની નહીં, બારે પોતે પોતાની મસ્તીની અંદર આનંદ લેતો હોય, દુનિયાની પરવા કર્યા સિવાય અને એની અંદર રહીને પોતાને પોતાની જાતને એવી અળગી રાખે અને એની પોતાની નજીકમાં કોઈ બાબતને નજીક આવવા જ ન દે, બસ મુક્ત જીવન જેને કહેવાય, જીવન મુક્તિ જેને કહેવાય એનું નામ સમજ ભજન કરે તે દિવાળી। જીવન મુક્તિની અવસ્થા તો મહારાજે આગળ બતાવી છે, પણ ભજન કરે એ જ દિવાળી। કહે હનુમંત બિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન હોય। વિપત્તિ ઓળી તેને જાણવું, જે દાડ ભજન ના થાય તે દાડ ઓળી, ક્યાં જે ભજન ના થયું અને શાંતિથી સરસ મજાનું ભજન થાય ને, ઓહ આજે દિવાળી આનંદ થયો, પાઠ બહુ સરસ થયો, આનંદ આવ્યો, એનું નામ જ દિવાળી। આપણે આપણી જાત માટે દિવાળી ઉજવીએ, ભલે ખાવા પીવાનું કપડાની બીજી વસ્તુ છે, એ ગૌણ એ ભૌતિક શારીરિક છે, શરીર ભાવ છે, પણ પોતાનો સ્વરૂપનો ભાવ એ અંદર બેસીને જ એટલો આનંદ ને ઉત્સવ માણીએ કે આપણને ચારે બાજુનું વાતાવરણ આમ ભરેલું શાંત અને સુખમય લાગે। પણ સમજણ એટલી જ કે આપણી જાતને જલ કમલવત રાખવી જોઈએ, પદ્મપત્ર મીમાંબસા, પોતાના સ્વરૂપ પોતાની જાતને પાણીની અંદરના કમળની માફક, જન્મ્યું છે પાણીમાં, જીવે છે પાણીમાં, વિલીન થઈ જવાનું છે પણ પાણીમાં, છતાંય પાણીથી અલિપ્ત, એક પણ ટીપું પડે તો એને સ્પર્શવા નહીં દે, પોતે સ્વસ્થ પોતાના સ્વરૂપમાં એ જ કમળ એટલું સુંદર લાગશે। આટલી બધી ઓતપ્રોતતા હોવા છતાંય એનાથી પર બની જાય એને કમળ કહ્યું। જલ કમલવત રહીએ રે, કૂચા કરણી સંસાર ભાસે શાંતિ લાવો હૈયે રે। બસ વ્યવહાર કરતા રહો એની ના નહીં, કુરુ કર્મૈવ તસ્માત્ ત્વં પૂર્વે પૂર્વતરમ કૃતા, જેમ કરતા આવ્યા છો એમ કરતા રહો, પણ પદ્મપત્ર મીમાંબસા, જન્મ્યા છે શરીર આ સંસારમાંથી, ભિક્ષા પણ લેવાની છે સંસારીઓ પાસેથી, અને શરીર વિલીન થઈ જશે તેનો નિકાલ કરનારો છે સંસારીમાંથી, પણ જે કોઈ અવસ્થા છે ઉપસ્થિતિ છે એમાં આપણી જાતને એવી સમજણ પૂર્વક રાખીએ કે જીવન મુક્તિનો આનંદ આપણે લઈ લેવો। કમલ કિતના સુંદર હૈ।